सहयात्रियों, अपने तू हृदय वसनारी भजन नू विवरण करी रहा छे। अटक्या हता त्यांथी आगळ जईए। पहला गई वखतना विवरण मा मारी एक भूल थई हती, जेना विषे एक बहने मारू ध्यान दोर्युं छे। सूक्ष्म हृदयनी वात करती वखते, आध्यात्मिक हृदयनी वात करती वखते मैं एम कहूं हतुं के छातीनी वच्चे अथवा सहज डाबी बाजू होय छे, पण डाबी बाजू नहीं, सहज जमणी बाजू। આ બહેનનો હું આભારી છું મારું ધ્યાન દોરવા બદલ। નવી પંક્તિ લઈએ હવે। તું તિમિરોના ધણ વાળી લઈ, કરત સદા રખવાળી। તિમિર અંધકાર, દાણ ટોળું, વાળી લઈ, પાછું વાળી લઈ કે પાછા વાળી લઈ। કરત સદા રખવાળી, અમારું તું સદાય રક્ષણ કરે। પંક્તિનો સળંગ શબ્દાર્થ લઈએ તો તું તિમિરોના ધણને પાછા વાળી દઈને અમારું સદાય રક્ષણ કરે છે। હવે આ તિમિર દ્વારા એમને શું અભિપ્રેત છે? તિમિર એ તો પ્રતીકાત્મક શબ્દ છે, તો તિમિર દ્વારા એમને અભિપ્રેત છે મુશ્કેલીઓ, વિપત્તિઓ, આપત્તિઓ। અને અહીંયા આપણે નોંધીએ કે એમણે તિમિર શબ્દ બહુવચનમાં વાપર્યો છે। તિમિરો સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં તિમિર શબ્દ મહદ અંશે એક વચનમાં વપરાય છે। દાખલા તરીકે નરસિંહરાવ કહે છે કે તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ, તો ત્યાં તિમિર ગયું, તિમિર ગયા એવું નથી। અહીંયા તિમિરો કર્યું છે, તો એ આપત્તિ કે વિપત્તિ પુષ્કળ છે, ખૂબ જ છે, એની બહુલતા, એની પુષ્કળતા સૂચવવા માટે બહુવચનનો પ્રયોગ છે। અનેક આપત્તિઓ, પુષ્કળ આપત્તિઓ, અને એવી જ રીતે ધણ શબ્દ પણ આપણે નોંધીએ। આમ તો ધણ શબ્દની અંદર જ અનેક વ્યક્તિઓ એવું સૂચવાતું હોય છે, ગાયનું ધણ તો અનેક ગો વ્યક્તિઓ અંદર છે, પણ ધણ શબ્દને પણ બહુવચનમાં મૂક્યો છે। તિમિરોનું ધણ એમ ના કહ્યું, તિમિરો ના ધણ, અને એની પાછળનો આશય પણ એ જ છે, પુષ્કળતા બતાવવાનો, બહુલતા બતાવવાનો. પુષ્કળ આપત્તિઓ, ઢગલા બંધ આપત્તિઓ. હવે આ પુષ્કળ ને ઢગલા બંધ આપત્તિઓ ની વાત એમણે સૂચવી એટલે મને શેક્સપિયર યાદ આવે છે. હેમ્લેટ એમનું જગ પ્રસિદ્ધ નાટક, એમાં એમણે બે પંક્તિઓ મૂકી છે. When calamities come, they come not in single files, but in battalions. Calamity, apatti, afat. When calamities come, જ્યારે આપત્તિઓ આવે છે, આફતો આવે છે, ત્યારે દે કમ નોટ ઇન સિંગલ ફાઇલ્સ. ફાઇલ એટલે હાર, લાઈન. તો અકેક હારમાં આવે છે એવું નથી, અકેક હારમાં નથી આવતી, બટ ઇન બટાલિયન્સ. આખી ને આખી બટાલિયન ઉતરી આવે છે આપત્તિઓ. શાંતિ આવે છે. જો આ બંને શબ્દો શેક્સપિયરે લશ્કરની પરિભાષાના વાપર્યા છે, ફાઇલ અને બટાલિયન. બટાલિયનમાં એક્ઝેક્ટલી કેટલી સંખ્યામાં સૈનિકો હોય છે મને ખબર નથી. જાદવ સાહેબ કદાચ કહી શકશે. છે 1000 ને 1000. અચ્છા, they come in battalions. એટલે આપત્તિઓ બાબતે શેક્સપિયરે પણ આ અનુભવ કર્યો છે, સુંદરમે પણ કર્યો છે, અને આપણને બધા એને પણ જીવનમાં ક્યારેક ક્યારેક આ અનુભવ થયો છે અથવા થતો હોય છે. સામટું આવે બધું, એક સામટા ફ્રન્ટ બધા ખુલી ગયા હોય અને મોરચાઓ ખુલી ગયા અને બધા મોરચે એકલે હાથે લડવાનું. તો તિમિરોના ધણ, આપત્તિઓના ધણ, ઢગલા. સુંદરમ કે છે કે માં એને વાળી લે છે, પાછા વાળી દે છે. એટલે આપત્તિઓને આપણા સુધી પહોંચવા પણ દેતી નથી માં. એ પહોંચે પહેલા તો એને પાછી વાળી દે છે. એટલે આપત્તિઓ આપણને નુકસાન કરી શકતી નથી. યુવા સંરક્ષણ એ કૃપાનો જ ભાગ છે, કૃપાનો જ અંશ છે માતાજીની. અને માં એવું કહે છે કે તમે ભાગવતી કૃપાનો ગમે એટલો વિચાર કરો, છતાં પણ ભાગવતી કૃપાએ તમારા માટે શું કર્યું છે અથવા એ તમારા માટે શું કરી રહી છે એનો તાગ તમે ક્યારેય મેળવી શકો નહીં. એટલે માતાજીએ આપણું કેવું રક્ષણ કર્યું છે ને કેવું કરી રહ્યા છે આપણે ગમે એટલો વિચાર કરીએ તો એનો ખ્યાલ ના આવે. કેમ કે ઘણી બધી વાર અદૃષ્ટ વિરોધી શક્તિઓ કામ કરતી હોય છે, અદૃષ્ટ બળો કામ કરતા હોય છે. આપણા ભૂતકાળના કર્મો એ પ્રારબ્ધ થઈને આવ્યા હોય તો એ શક્તિ, એ બળ પણ કામ કરતું હોય, જેની આપણને જેનો અણસાર સુદ્ધા નથી હોતો. આમાંનું ઘણું બધું માતાજી પાછું વાળી દીધું, એમણે હશે અને વાળી દેતા હશે એવું માતાજીએ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે નલિનીકાંત ગુપ્તે જે ટિપ્પણી કરી હતી એમાં એમણે એવું કહ્યું હતું કે અત્યાર સુધી માતાજી સદેહે હતા, તેથી આપણને આપણા કર્મોના ફળ પૂરેપૂરા ભોગવવા પડતા નહોતા, ઘણું બધું એમના પોતાનામાં લઈ લેતા હતા. હવે નલિનીકાંતે ન કહ્યું હોત તો આની આપ કોઈને ખબર સુદ્ધા ન પડે. એટલે સંરક્ષણના સ્વરૂપમાં કેટલી કૃપા આપણા ઉપર એ વરસાવે છે એનો આપણને કદી તાગ આવી શકે નહીં. માં એમ પણ કહ્યું છે ને કે મારા પ્રત્યેક ભક્તની આસપાસ હું એક સંરક્ષણનું કુંડાળું કરી દઉં છું, સુરક્ષા કવચ અથવા સુરક્ષા ચક્ર, જેને કારણે એનું રક્ષણ થયા કરે છે, એની રખેવાળી થયા કરે છે. પણ પછી પ્રોવિઝો મૂક્યો છે, સિવાય કે એ પોતે એ સંરક્ષણ ચક્રની બહાર જતો રહે તો પછી એને નુકસાન થઈ શકે. તો આ સંરક્ષણ ચક્રની અંદર રહેવું એટલે શું? રખવાળીની વાત આપણે સમજી રહ્યા છીએ, કરત સદા રખવાળીની. અને સંરક્ષણ ચક્રની બહાર નીકળી જવું એટલે શું? બે રીતે આપણે સંરક્ષણ ચક્રની અંદર રહી શકીએ અથવા બહાર નીકળી જઈ શકીએ. એક તો આપણા વ્યવહારો દ્વારા, આપણા વર્તન દ્વારા, અને બીજું આપણા વલણો દ્વારા, આપણા અભિગમો દ્વારા, એટિટ્યુડ્સ એન્ડ અપ્રોચીસ. વ્યવહારની વાત કરીએ પહેલા, એક દાખલો લઈને સમજીએ. માધવ પંડિતે આ દાખલો આપેલો છે. માનો કે આપણે કોઈ વેહિકલ લઈને બહાર જઈએ છીએ, ટુ વ્હીલર કે ફોર વ્હીલર, હવે બેફામ ઝડપથી આપણે એ ચલાવીએ. માનો કે માત્ર ઝડપ નહીં, રેકલેસલી ચલાવીએ, તો પછી આપણે માતાજીના પેલા સુરક્ષા ચક્રની બહાર ચાલ્યા જઈએ છીએ. અને પછી અકસ્માત થવાની પૂરી સંભાવના રહેતી હોય છે, આપણને નુકસાન ઈજા થવાની. એમપી પંડિતે આ ચર્ચા કરતી વખતે એક બહુ સરસ વાક્ય કહ્યું છે, શબ્દો લગભગ હું કહું છું એવા છે, કદાચ સહેજ સાત ફેર હશે. When you ride a vehicle, do not allow the devil of speed to ride your mind. તમે કોઈ પણ વાહન ઉપર સવારી કરો ત્યારે વધારે પડતી ઝડપના શેતાનને તમારા ચિત્ત ઉપર સવાર થવા દેશો નહીં. તો આ ઝડપ એને શેતાન કહે, અને શેતાન આપણે જાણીએ છે હંમેશા ભગવાનની વિરુદ્ધ કામ કરતો હોય છે. તો આ આપણને આ વધારે પડતી ગતિ અને રેકલેસનેસ એ માતાજીના સુરક્ષા ચક્રની બહાર ફેંકી દે છે. પંડિતજી કહે છે કે આપણે પ્રમાણસરની ઝડપ રાખીએ અથવા ધીમી ગતિએ જઈએ અને ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરીએ તો માતાજીના સંરક્ષણને એ આપણો સહકાર છે. દેટ ઇઝ અવર કોઓપરેશન ટુ હર પ્રોટેક્શન, એમ કહે છે. તો આ સંરક્ષણ ચક્રની અંદર રહેવું એટલે શું, એની બહાર જતા રહેવું એટલે શું? એટલે હું મારી બાબતમાં હાફ સિરિયસલી અને હાફ મોકિંગલી એવું કહું છું કે હું સ્કૂટર ચલાવતો હોઉં તો ઝડપી સાયકલિસ્ટ મારી આગળ થઈ જાય અને ઓવરટેક કરી જાય. તો આ થઈ વ્યવહાર દ્વારા સુરક્ષા ચક્રની અંદર રહેવું કે બહાર જવું. એ હવે વલણ દ્વારા અથવા અભિગમ દ્વારા આપણે કેવી રીતે આ સુરક્ષા ચક્રની અંદર રહી શકીએ અથવા બહાર ફેંકાઈ જઈ શકીએ? વલણ એ મુખ્યત્વે સાયકોલોજિકલ પ્રોસેસ છે, માનસિક પ્રક્રિયા છે. આજ દાખલો, આજ ઉદાહરણ એમાં માનો કે હું એમ વિચારું કે અમદાવાદનો ટ્રાફિક એટલો બધો ખરાબ થઈ ગયો છે, 10 વર્ષ પહેલા જેટલા વાહનો અમદાવાદમાં હતા એના કરતા બેવડા થઈ ગયા છે અત્યારે, અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકી અને લોકો વાહનો ચલાવે છે એટલે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે વાહન આવીને આપણને ભટકાઈ પડી શકે. આ વિચારસરણી, આ વિચાર શૃંખલા એમાં આપણે લંબાવ્યા જ કરીએ કે કંકોડો, અને આ દિશામાં જો વિચાર કર્યા કરીએ તો આ વલણ તમે જો આ બધા વિચારો છે ને શામાંથી આવે છે? અકસ્માતના ભયમાંથી આ વિચાર શૃંખલા ઊભી થાય છે. અને માતાજીને શ્રીને વારંવાર આ વાત કરી છે કે જેનો તમે ભય રાખશો અથવા રાખો છો એ વસ્તુને તમે તમારા તરફ ખેંચો છો. જેમ લોચુંબક એ લોખંડની રજકણોને પોતાના તરફ ખેંચે, એમ જે વસ્તુનો આપણે ભય રાખીએ એ વસ્તુને આપણા તરફ ખેંચીએ છીએ. એટલે અકસ્માતનો ભય રાખીએ તો અકસ્માતને ખેંચીને આપણી પાસે લઈ આવીએ છીએ. અને એ રીતે ખોટા વલણ દ્વારા સુરક્ષા ચક્રની આપણે બહાર નીકળી જઈએ છીએ. હવે વલણ દ્વારા સુરક્ષા ચક્રની અંદર કેવી રીતે રહેવું? માનો કે હું એમ વિચાર કરું કે માતાજીએ વારંવાર એક વાત કરી છે, વારંવાર કહ્યું છે કે આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું હર હંમેશ તમારી સાથે છું. એટલે જ્યારે હું આ વેહિકલ ચલાવી રહ્યો છું, વાહન ચલાવી રહ્યો છું, ત્યારે અત્યારે પણ માં મારી સાથે જ છે, અને માં મારી સાથે છે એટલે સર્વોપરી દિવ્ય શક્તિ મારી સાથે છે, અને માં મારી સાથે છે એટલે એની કૃપા મારી સાથે છે, એમનું સંરક્ષણ મારી સાથે છે, એટલે હાઈએસ્ટ પ્રોટેક્શન મારી પાસે છે. તો અમદાવાદનો ટ્રાફિક ગમે તેવો થયો અને ગમે એટલા વાહનો વધ્યા અને લોકો ગમે તેવા બેફામ ભલે ચલાવતા હોય, પણ માં અને એમનું સંરક્ષણ મારી સાથે છે, મને કદી એક્સિડન્ટ થઈ નથી, મારો વાળ વાંકો સુધા ન થઈ શકે. તો આ વિચાર શૃંખલામાં જેટલું આપણે ઉમેરવું હોય એટલું ઉમેરી શકીએ. તો આ થયું સંરક્ષણની અંદર રહેવાનું વલણ. તો આપણને સંરક્ષણ ચક્રની અંદર રાખતું વલણ, ને આને જ ક્રિશ્ચિયાનિટીમાં બાઇબલમાં પ્રેક્ટિસિંગ ધ પ્રેઝન્સ ઓફ ગોડ એવા શબ્દોથી વર્ણવવામાં આવ્યું છે. ભગવાનની ઉપસ્થિતિ અથવા હાજરીનો અભ્યાસ કરવો, સ્ટડીના અર્થમાં નહીં, હા અભ્યાસ, પ્રેક્ટિસના અર્થ. એટલે વારંવાર 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 બને તો સતત આ વિચાર આપણી ચેતનામાં જીવંત રાખવો કે માં મારી સાથે છે, અને એના જે કંઈ ઇમ્પ્લિકેશન્સ, ને હમણાં એક તો કહ્યું કે માં મારી સાથે છે એનો અર્થ કે માં એમનું સંરક્ષણ મારી સાથે છે, એવું ઘણું બધું એમના આ બેઝિક સેન્ટેન્સ જે છે એમાંથી ઘણા બધા સૂચિતાર્થો નીકળી શકે. એના ઉપર ચિંતન ચલાવો, એના ઉપર બેસીને વિચાર કરો, ભલે આંખ બંધ કરીને ધ્યાન ન કરીએ પણ આનો વિચાર કરીએ તો એ ધ્યાન જ છે. તો આ વલણ અને અભિગમ દ્વારા માતાજીના સુરક્ષા ચક્રની અંદર રહેવું તે. હવે માનો કે આ બંને રીતે આપણે સુરક્ષા ચક્રની અંદર રહેવાનો પ્રયાસ કર્યો, અને છતાંય અભાનપણે આપણે કોઈ ખોટું વલણ લઈ બેઠા હોઈએ, કોઈ ખોટા વિચારો આપણી જાણવાર આપણી અંદર પેસી ગયા હોય, કે ખોટા વ્યવહારો અજાણતા કરી બેઠા હોઈએ, કે બીજા કોઈ કારણસર, આ બધું કરવા છતાં માનો કે આપત્તિ આવી, મુશ્કેલીઓ આવી, તો આપણી અંદર આ શ્રદ્ધા વજ્રની માફક જડાઈ ગયેલી હોવી જોઈએ કે માતાજીએ આ મુશ્કેલી આવી છે એ માતાજીએ જ મોકલેલી વસ્તુ છે, અને ચોક્કસ એમાં માતાજીનો કોઈ શુભ આશય હશે, કોઈ કલ્યાણમય આશય હશે, હશે જ. કદાચ એમને મારી પ્રકૃતિમાં રહેલી કોઈક એક અથવા વધુ નબળાઈઓ દૂર કરવી હશે આ દ્વારા, કદાચ મારી આસક્તિઓ કાપતી હશે, કદાચ મારી ઈચ્છાઓને કોઈક ઈચ્છાને કે ઈચ્છાઓને નિર્મૂળ કરવી હશે, અથવા મારી અંદર હજી સુધી કંઈક એવું જે જરૂરી છે વિકસ્યું નથી એને વિકસાવવા માટે આવ્યું છે. કદાચ મારી ધીરજ વિકસાવવા માટે આવી છે, કદાચ મારી સમતા વિકસાવવા માટે આ મને આ આપત્તિ આપવામાં આવી છે. પણ આ કાયમ માટે રહી જ ન શકે, એ પસાર થઈ જ જશે, હું એમાંથી બહાર આવીશ જ, આવી જ જઈશ. ધીસ ટુ શેલ પાસ, એ જે જાણીતું વાક્ય છે અંગ્રેજીમાં, આ પણ ચાલ્યું જશે. તો આ શ્રદ્ધા એ મજબૂત રીતે આપણી ચેતનામાં જડાઈ ગયેલી હોય છે. બધું સારું ચાલે ત્યારે માતાજી માતાજી, હમણાં જ મારા નિકટના એક સગામાં અત્યંત પ્રતિકૂળ સંજોગો ઊભા થયા, ગુરુનું નામ લેવાનું છોડી દીધું. ગુરુ મારું કશું સાંભળતા નથી, મૂકો બાજુ. કેમ કે પેલી શ્રદ્ધા એ દૃઢીભૂત થઈ નથી, ને ન થઈ હોય આપણામાં તો એની એસ્પિરેશન રાખવાની, સચ્ચાઈ પૂર્વકની, સાતત્ય પૂર્વકની એસ્પિરેશન રાખીશું તો માતાજી એ શ્રદ્ધા આપણને આપશે જ. સારું, તો આટલી વાત થઈ એ બહારની આપત્તિઓ વિશે, અને એમાં કરત સદા રખવાળી કેવી રીતે એ. હવે વાત કરું આંતરિક મુશ્કેલીઓની, આંતરિક આપત્તિઓની. કોઈ પણ વ્યક્તિ ગંભીરતાપૂર્વક સાધના શરૂ કરે એટલે વહેલા મોડા વત્તા ઓછા પ્રમાણમાં એને આંતરિક આપત્તિઓ નો સામનો કરવો પડે છે. કેમ કે ગંભીરતાથી સાધના શરૂ કરવામાં આવે એની સાથે જ વિરોધી શક્તિઓ, સાધના વિરોધી, યોગ વિરોધી, દિવ્યતા વિરોધી, અધ્યાત્મ વિરોધી શક્તિઓ, એડવર્સ ફોર્સિસ, એ એકદમ સક્રિય થઈ જાય છે. અને આપણી પ્રકૃતિની નાની મોટી નબળાઈઓનો લાભ ઉઠાવીને, ઉપયોગ કરીને, અથવા કહો કે દુરુપયોગ કરીને જબરજસ્ત આપત્તિઓ અંદર ખડી કરી દેતા હોય છે, જેથી કરીને આપણે દિવ્યતા તરફ જઈએ નહીં અને એમની ચુંગાલમાંથી મુક્ત થઈ ન જઈએ. તો આ આંતરિક આપત્તિ. હવે હું તમને એક બિલકુલ સત્ય ઘટના ઉદાહરણ રૂપે કહું છું, આના ઉદાહરણ. આ આંતરિક આપત્તિઓ કેટલીક વાર બહારની આપત્તિઓ કરતા ઘણી વધારે ભયંકર અને દુષ્પરિણામો, ખતરનાક પરિણામો લાવનારી હોઈ શકે, હોય છે. જેની આ સત્ય ઘટના ઉદાહરણ છે, અને માતાજીના સંરક્ષણનું પણ આ ઘટના ઉદાહરણ છે. એક ભાઈને હું નિકટથી જાણું છું, અત્યંત નિકટથી જાણું છું. એમણે પૂર્ણ યોગની સાધનાની શરૂઆત કરી, ગંભીરતાપૂર્વક શરૂઆત કરી, અંતરની સચ્ચાઈ કે નિષ્ઠાથી શરૂઆત કરી, કમસે કમ ચેતનાના એક અંશમાં સચ્ચાઈપૂર્વક શરૂઆત કરી. અને બહુ થોડા સમયમાં એ ભાઈને જાત ભાતના અનુભવો શરૂ થયા. આખું મો એવું તો ખેંચાઈ જાય કે આખા મો પર કરચલીઓ કરચલીઓ થઈ જાય. આંખો એટલી જોરથી મીચાય જાણે કે એમની આંખમાં કોઈ ધૂળ નાખી હોય અને આંખ જોરથી બંધ કરી દીધી હોય એવી આંખ લાગે. ધ્યાન કરે તો અંદર કડાકા ભડાકાઓ સંભળાય. આંખની કીકીઓ એ આજ્ઞાચક્ર તરફ ખૂણામાં જતી રહે. કેટલીક વાર કાળીની માફક જીભ બહાર નીકળી આવે, કેટલીક વાર જીભ તાળવે ચોંટી જાય, અને કેટલીક વાર અત્યંત વિચિત્ર અવાજો આ ભાઈ કરતા. અને આ જ ગાળા દરમિયાન સ્વામી મુક્તાનંદનું એક પુસ્તક એમના હાથમાં વાંચવામાં આવ્યું, જેમાં આ બધી નિશાનીઓને સાધનાના જબરજસ્ત પ્રોગ્રેસ તરીકે વર્ણવવામાં આવી હતી. એટલે આ ભાઈને એમ થયું કે હું બહુ ઝડપથી પ્રોગ્રેસ કરી રહ્યો છું, આઈ એમ સમથિંગ સમબડી સ્પેશિયલ. હવે એ ગાળામાં એમને પોન્ડિચેરી જવાની પ્રેરણા થઈ અને પોન્ડિચેરી ગયા પણ ખરા. અને ત્યાં અનાયાસે આશ્રમના એક પ્રગત સાધક, એડવાન્સ સાધકની સાથે એમની મુલાકાત થઈ અને એ વાતચીત ચાલતી હતી એ દરમિયાન આમાંની કેટલીક ક્રિયાઓ મો પરની એ થવા માંડી. એટલે પેલા સાધકે પૂછ્યું કે આ શું થાય છે. એટલે આમણે જે કંઈ થતું હતું એ બધું એ વર્ણવ્યું. હું કામ કરવા જઉં ત્યારે મારું ધ્યાન થઈ જાય, મને ધ્યાન લાગી જાય, ને આમ મેં હમણાં આગળ કહ્યું એ બધું. અને અંદરના થોડો અભિમાનપૂર્વક એ કહ્યું, આપણે બધું સાંભળ્યું ત્યાર પછી કેટલીક વાતો એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી અમને. પહેલી વાત એ કે આ પ્રગતિની નિશાનીઓ નથી પણ આ વિરોધી શક્તિઓના ખેલ છે. બીજી વાત એ કે આ શક્તિઓનો જે ખેલ ચાલે છે એને તમે અંદરથી સપોર્ટ આપવાનું બંધ કરી દો. તમે જ્યારે એને વિશે ગર્વ કે અભિમાન અનુભવો છો ત્યારે તમે અંદરથી એને સપોર્ટ આપી રહ્યા છો, અને જો એ સપોર્ટ, જો એ આલંબન કે જો એ ટેકો તમે નહીં બંધ કરો તો આ વિરોધી શક્તિઓ ખતરનાક પરિણામો લાવશે. તમે કહો છો કે તમે તમારી ફરજ રૂપે જે કામ હોય કરવા જાઓ ત્યારે પણ ધ્યાન થઈ જાય અને કામ ન થાય. તમને ખબર નથી માતાજી કર્મો ઉપર કેટલો ભાર આપે. એક જગ્યાએ ધ્યાન કરતા પણ કર્મો ઉત્કૃષ્ટ છે એટલી હદ સુધી અમને કહ્યું છે, અને તમે તમારા સ્વધર્મરૂપ ફરજરૂપ કર્મ ન કરી શકો તો માતાજીનું આ કામ ન હોય. માતાજીનું કામ તો આવું ધડાકા ભડાકાથી ક્યારે ચાલતું નથી, અત્યંત શાંતિથી ચાલતું હોય છે. આપણી ચેતના ઉપર કામ ચાલે છે એમની શક્તિનું, અત્યંત શાંતિથી ચાલે. આપણને જો આપણે વિજિલન્ટ ન હોઈએ તો ખબર સુદ્ધા ન પડે કે કામ ચાલી રહ્યું છે, અને પરિણામ આવે ત્યારે ખબર પડે કે ઓહો મારી ચેતના પર આ કામ થઈ ગયું. એટલું સાયલન્ટલી માતાજીનું કામ ચાલે. માટે આ શક્તિઓને તમે રિજેક્ટ કરી નાખો. આવું કંઈ પણ થાય આલંબન ના આપો એટલું નહીં પણ રિજેક્ટ કરો, વેહેમન્ટલી રિજેક્ટ. નહી તો છેલ્લું વાક્યનું આ કે ધીસ ફોર્સિસ વિલ ડ્રાઈવ યુ ઈધર ટુ મેડનેસ ઓર ટુ ડેથ. આ શક્તિઓ તમને ક્યાં તો ગાંડા બનાવી દેશે અથવા મૃત્યુના મુખમાં ધકેલી મૂકશે. તો આંતરિક મુશ્કેલીઓ કે આપત્તિઓ કેટલી ભયાનક હોઈ શકે એનું આ ઉદાહરણ છે. પેલા ભાઈને તો ક્ષણભર તો એમ લાગ્યું કે પગ નીચેથી ધરતી ખસી ગઈ. એમના અહંકાર ઉપર જબરદસ્ત મોટો હથોડાનો પ્રહાર થયો. પણ મેં તમને શરૂઆતમાં કહ્યું એમ ચેતનાના એક ખૂણામાં સચ્ચાઈ પડી હતી, એટલે એમણે તત્કાળ એનો અમલ શરૂ કર્યો. અને થોડા વખત પછી એમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયા. પણ તમે માતાજીના સંરક્ષણને પણ અહીંયા જુઓ કે પેલી સચ્ચાઈ હતી ને અંદર, એટલે એમને પોન્ડિચેરી જવાની પ્રેરણા જે થઈ એ માતાજીના સંરક્ષણના એક ભાગ રૂપે થઈ. અને પોન્ડિચેરી ગયા પછી 1200 સાધકોમાંથી કોઈને એને આવા અત્યંત પ્રગત સાધક સાથેની મુલાકાત ગોઠવાઈ અચાનક અનાયાસે, એ એમની કૃપાની નિશાની, એમના સંરક્ષણની નિશાની. તો અત્યંત વિપરીત પરિસ્થિતિની સંભાવના જ્યારે હોય ત્યારે પણ માં કેવી રીતે બચાવી લે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. હું માનું છું કે આ પંક્તિ ઉપર આપણે પૂરતા પ્રમાણમાં ચર્ચા કરી છે. જો આજે થોડોક સમય હું વધારે લઈશ ક્ષમા કરશો મને, પણ નહીં તો આપણે પહોંચી નહીં વળીએ, બીજી એક પંક્તિ કરીએ છીએ. તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો દ્યુતિ અરુણ. માનસ મન, હવે અહીંયા બહુ ચુસ્તપણે જો કવિતા હોય ને ત્યાં પારિભાષિક શબ્દ વપરાયો હોય તો પણ બહુ ચુસ્તતાથી એનો અર્થ નહીં કરવા. આ કઈ શાસ્ત્ર ગ્રંથ સુંદર મેં લખ્યો નથી, એટલે માનસ એટલે મનોમય ચેતના જ અથવા મેન્ટલ કોન્શિયસનેસ, એટલો એવો સાંકડો અર્થ નહીં કરવાનો. એમાં વાઇટલ કોન્શિયસનેસ પણ આવી ગઈ, ફિઝિકલ કોન્શિયસનેસ પણ આવી, ચેતના ના આવી, ચેતના એવો વિશાળ વ્યાપક અર્થ કરીશું માનસ. તું માનસ અમારા અમારી ચેતનાને મુકુલિત કરતી, મુકુલિત કરવું એટલે ખીલવવું, વિકસાવવું. જો આ મુકુલિત શબ્દ એના બે પરસ્પર વિરોધી અર્થ છે. મુકુલિત નો એક અર્થ થાય છે મેં હમણાં કહ્યું એમ વિકસાવ, તો વિકસો. મુકુલિત નો બીજો અર્થ થાય છે બંધ થઈ જવું, બીડાઈ જવું. અને આ બે પરસ્પર વિરોધી અર્થોનું કારણ એ છે કે મૂળ શબ્દ છે આમાં મુકુલિતમાં મુકુલ, સંસ્કૃત શબ્દ, અર્થ થાય કળી. અને કળી એ સવારનો સમય હોય ત્યારે ખીલવાની પ્રક્રિયા કરે, ખીલે છે. સૂર્યાસ્તનો સમય હોય ત્યારે પીડાવાની પ્રક્રિયા કરે, એટલે બે વિરોધી ક્રિયાઓ કરે છે. માટે મુકુલિતના બે વિરોધી અર્થ આવ્યા છે. અહીંયા જો આગળ વાત છે ઉજ્જવલ કો દ્યુતિ અરુણા, અરુણોદય સૂર્યોદયની વાત છે. દ્યુતિ એટલે પ્રકાશ, તેજ, આભા. ઉજ્જવળ દ્યુતિ એકદમ જળહળાટ હતી એવી આભા, એવી દ્યુતિ, એવો પ્રકાશ. તો આખી સરસ એક સરસ કલ્પન છે અહીંયા આગળ. કે પરોળ સમાપ્ત થઈ ગયું હોય, સૂર્ય હજી ક્ષિતિજમાંથી ઉપર ન આવ્યો હોય, અરુણોદય પ્રભાતનો સમય, પૂર્વ દિશામાં લાલિમા છવાઈ ગઈ છે અને કિરણો ભલે હજી બહાર નથી આવ્યા, પણ સૂર્યનો પ્રકાશ, એની દ્યુતિ, એની આભા એ પથરાવા માંડી છે. માત્ર પૂર્વ દિશામાં નહીં, આખી પૃથ્વી ઉપર ધીમે ધીમે. અને એને કારણે પેલી કળીઓ ખીલવા માંડી છે. યુવા, કળીઓ ખીલવાની પ્રક્રિયા તમારે ખરેખર જોવી હોય ને, મેં આ જોઈ છે, અનાયાસે જોઈ છે, મેં પણ જોઈ છે. એકવાર અમે ચાલવા જતા હતા અને ચોમાસું હતું, રસ્તાની હાઈવે હતું અને બંને બાજુ કમળ હતા, તો સહેજ નીચે ઉતરીને કમળની બે ત્રણ બંધ કમળ એટલે પાંખડીઓ હોય, કળીઓ મેં તોડી, ઘરે આવી અને ડોલના પાણીમાં મૂકી દીધી. સવારે કોલેજ જવાનું, વહેલી સવારે ઉઠી અને હું ત્યાં ગયો તો એની એક એક પાંખડી આમ તમે બિલકુલ સરસ રીતે જોઈ શકો એ રીતે ખુલતી હતી, એક 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 પાંખડી. તો અહીંયા આ સંદર્ભમાં માતાજીની ચેતના, ભાગવતી શક્તિ અથવા ભાગવતી ચેતના, એ પેલી અરુણા દ્યુતિ છે, સૂર્યની આભા છે, સૂર્યની દ્યુતિ, સૂર્યનો પ્રકાશ છે. જળાહળા થતું અને માનસ એટલે કે આપણી ચેતના એ જાણે કે કળી છે અને એના ઉપર ભાગવતી ચેતનાની દ્યુતિ પથરાઈ રહી છે અને એના પરિણામ રૂપે આ આપણી ચેતના ખુલી રહી છે, ખીલી રહી છે, વિકસી રહી છે. પણ ચેતના મુકુલિત થવી એટલે એક્ઝેક્ટલી શું અભિપ્રેત છે? આ તો થોડું કાવ્યની પરિભાષામાં આપણે વાત કરી, પણ ખરેખર શું અભિપ્રેત છે? કે ભાગવતી શક્તિના સ્પર્શથી ચેતના ખીલે છે એટલે શું થાય છે? આપણી ચેતનામાં જે કઈ ગુપ્ત શક્તિઓ પડી છે, સુષુપ્ત શક્તિઓ પડી છે, પોટેન્શિયાલિટીસ પડી છે, સંભાવ્યતાઓ પડી છે, પ્લોઝિબિલિટીસ પડી છે, એ સંભાવ્યતાઓને, એ ગુપ્ત સુષુપ્ત શક્તિઓને માતાજીની ચેતનાનો સ્પર્શ થતાં આપણી ચેતનાને, અરે ભાગવતી શક્તિનો સ્પર્શ થતાં આપણી ચેતનાને આ શક્તિઓ સપાટી પર આવે છે અને એટલું જ નહીં પણ વિકાસ પામે છે. માં પોતાની શક્તિ દ્વારા આ સંભાવ્યતાઓને વિકસાવે છે અને પાછી એ શક્તિઓનો પોતાના કાર્ય માટે પેલી વ્યક્તિ દ્વારા ઉપયોગ કરે છે. જુઓ, પૂર્ણ યોગ આપણે બધા જાણીએ છીએ, જીવનને સ્વીકારનારો યોગ છે. અને જીવનને સ્વીકારીને જ્યારે યોગ કરવાનો હોય ત્યારે બહુ જરૂરી છે કે અંદરની શક્તિઓ એનું બ્લોસમિંગ થાય, એનું ફ્લાવરિંગ થાય, એનું બડિંગ થાય, તો જ એનો ઉપયોગ થઈ શકશે. એટલે કદાચ આ પૂર્ણ યોગની આગવી વિશેષતા છે, આ રીતે શક્તિઓનો વિકાસ થાય. અને પૂર્ણ યોગ અત્યંત વ્યાપક વિશાળ મોટો યોગ છે, અનેક પહેલુઓ વાળો, અનેક પાસાઓ વાળો. જો જે પેલા એક દંડિયા મહેલ જેવા યોગો, જો હું કોઈ યોગને ઉતારી પાડવા નથી માંગતો, એક દંડિયા મહેલ જેવા યોગો હોય છે, અથવા તો એક સાંકડી પગથી કે કેડી જેવા યોગો હોય છે, એના ઉપર બરાબર સંભાળીને ચાલ્યા કરવાનું અને લક્ષ્ય સ્થાને પહોંચી જવાનું. એમાં મોટે ભાગે શક્તિઓ કુંઠિત થઈ જતી હોય, એમનું ગળું દબાઈ જતું હોય છે. જ્યારે અહીંયા તો કર્મનો સ્વીકાર ને ભક્તિનો સ્વીકાર ને જ્ઞાનનો સ્વીકાર ને સેલ્ફ પરફેક્શનનો સ્વીકાર ને ઘણું બધું. એટલે શક્તિઓ કુંઠિત ન થતા વિકસે છે. તમે કલ્પના કરો, રવીન્દ્રનાથ ટાગોર એ આદિ શંકરાચાર્યના શિષ્ય હોત તો શું થાતે નથી? હું મન, નથી હું બુદ્ધિ, નથી હું ભાવ, નથી હું વિચાર, નથી હું ઇન્દ્રિયો, ચિદાનંદ યુક્ત શિવો, બધું આખી કવિતાની જે પોટેન્શિયાલિટી છે એની બધી ખતમ થઈ જાય. તમે મનનો નિષેધ કરો, ભાવોનો નિષેધ કરો, સંવેદનાઓનો નિષેધ કરો કે હું આ નથી, આ નથી, આ નથી, પૂરી થઈ ગઈ વાત, કવિતા ખતમ થઈ ગઈ. અને એવી જ રીતે પોલ બ્રન્ટનને તમે જાણો છો, મોટા ચિંતક હતા, અસર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા, એમ જગ પ્રસિદ્ધ પુસ્તક, અત્યંત બુદ્ધિમાન માણસ, ચિંતનશીલ. એને માનો કે ચૈતન્ય મહાપ્રભુના એક શિષ્ય થયા તો શું થાય? આખી એમની થિંકિંગની ફેકલ્ટી ખતમ થઈ ગયા. ત્યાં ભાવ, સંકીર્તન, ભજન, નૃત્ય, ગીત, એટલે કેટલીક વાર આવી રીતે ઉંઠા થતી હોય છે. પૂર્ણ યોગમાં મેં હમણાં કહ્યું એમ, આ એને કારણે વિકાસ છે, પોટેન્શિયાલિટીસનો વિકાસ છે. અને એટલે આ અર્થ છે આખો, તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો દ્વિતીય અર્થ. તો માનસને મુકુલિત કરવું, વિકસાવવું ચેતનાને, એમાં આ અર્થ સુંદર મેં ભરી દીધો છે. મને લાગે છે કે આખી પંક્તિ સ્પષ્ટ છે. પાંચેક મિનિટનું નાનકડું ધ્યાન કરી આપ્યું.